તારીખ 14/8/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 337 અને 338 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 163
કેવી રીતે આવે અથવા આત્માનો મહિમા કેવી રીતે થાય એ વાતને ગુરુજી સમજાવે છે કે આત્માનું સ્વરૂપ સમજે, જ્ઞાન સ્વરૂપ એવા આત્માનું અનંત ગુણાત્મક સ્વરૂપ છે, પરિપૂર્ણ અસ્થિરૂપ તત્વ છે, એના સામર્થ્યને સમજે, સામર્થ્યની હૈયાતીને સમજે તો એને આત્માનો મહિમા આવે. આ પરિભાષા કરી છે. સમજવાની પદ્ધતિ શું એ અહીંયા વિચારેલું છે. વિચારવા યોગ્ય વિષય છે. એમાં કઈ પદ્ધતિથી આત્માનું સ્વરૂપ સમજવું એ ખાસ વાત છે. કથનને સમજવું, કથનના અર્થને સમજવું એવી પણ એક પદ્ધતિ જોવામાં આવે છે. જ્યાં જ્યાં સમજવાનો પ્રયાસ થાય છે ત્યાં પ્રથમ જ કહેનારની કહેવાનો અર્થ શું છે એવા કથનના અર્થ પ્રત્યે જવાનું જ્ઞાનમાં પહેલાં બને છે. સામાન્ય રીતે પરપદાર્થના વિષયમાં તો એ પ્રકારની સમજણ છે, પણ અનાદિથી નહીં સમજમાં લીધેલો એવો જે સ્વપદાર્થ છે એ વિષય તદ્દન જ જુદા પ્રકારનો હોવાથી એની સમજણની પદ્ધતિ પણ જુદા પ્રકારની છે. પર વિષયનું કથન અને પર વિષય કથનનો વિષય પણ વાચ્ય પણ પર, વાચક પણ પર અને વાચ્ય પણ પર, એને સમજવા તો જીવ ટેવાયેલો છે, એની સમજણનો એને અભ્યાસ છે. પણ કથન પર અને એનું વાચ્ય સ્વ એવો વિષય કદી એની સામે આવ્યો નથી, એટલે એ વિષયની સમજણની પદ્ધતિ પણ કોઈ અનોખી છે એવું અહીંયા વિચારવું જોઈએ. હું કહે છે કે જે સ્વરૂપ કહેવા માગે છે તેને સમજે, એટલો શબ્દ પડ્યો છે. તેને સમજે, તેને એટલે અહીંયા પોતાનું સ્વરૂપ છે, પોતે જ્ઞાયક છે, પોતામાં અનંત સામર્થ્ય છે એમ સમજે. કથનનો અર્થ સમજે એમ નહીં,
બરોબર.
આત્મા વિષયક જે કથન આવે છે એનો અર્થ સમજે, એનો ભાવાર્થ સમજે, એનો નયાર્થ સમજે એમ નહીં, પણ એનું વાચ્ય સમજે કે જે વાચ્ય પોતે છે,
બરોબર,
તો એને આત્માનો મહિમા એટલે પોતાના સ્વરૂપનો મહિમા આવે. જો સમજે નહીં પોતાના સ્વરૂપને તો પોતાના સ્વરૂપનો મહિમા ન આવે. આત્માના વાચક શબ્દોનો અર્થ સમજાય અથવા આગમ કહે છે તે બધી આગમ પદ્ધતિથી તત્વના સ્વરૂપનું જે સ્થાપન કર્યું છે એ સ્થાપન કરી જાણે, કહી જાણે, સમજી જાણે છતાં મહિમા ન આવે એનું કારણ શું? અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે એ અજાણ્યા માણસનો પ્રશ્ન નથી પૂછ્યો. વર્ષોથી ગુરુદેવ શ્રી આત્માના કથનને કહેતા આવ્યા છે, એ કથન કરતા આવ્યા છે, એવું કથન વર્ષોથી સાંભળ્યા પછી પણ આ પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે કે આપ આત્માને અનંત મહિમાવંત છો, એની મહિમા કરી કરીને, મહિમા લાવી લાવીને એમ કહેવાય, અથવા મહિમા ઘણો આવે છે એ પ્રદર્શિત કરીને આત્માને કહો છો, પણ અમને સાંભળનારને એ વાત કે આત્મા મહિમાવંત છે, પોતાનું સ્વરૂપ મહિમાવંત છે એવું સમજમાં આવ્યા છતાં મહિમા નથી આવતો, એનું શું કારણ છે? કે એનું કારણ પણ સમજ જ છે. જે સમજ એવી છે કે મહિમાને ઉત્પન્ન કર્યા વિના એને સમજ કહેવાય છે. જો મહિમાવંત તત્વની મહિમા ન આવે તો એને સમજ શું કહેવી?
બરોબર.
જે મહિમાવંત તત્વ છે એને સમજતા મહિમા ન આવે તો એને સમજ શું કહેવાય? એક બાળકને 100 રૂપિયાની નોટ આપો અને એક સમજદાર માણસને 100 રૂપિયાની નોટ આપો, બંનેના ચક્ષુ ઇન્દ્રિયના પડદા ઉપર તો એક સરખું પ્રતિબિંબ પડે છે. જેવા રંગરૂપની છે, જેવા આકારની છે, જેવા આંકડા છે, એવો જ ફોટો પડે છે. કાંઈ જુદો જુદો નથી પડતો,
બરોબર,
પણ બંનેની કિંમત જુદી જુદી છે. બાળક એને 1 સેકન્ડમાં ફાડી નાખશે, કેમ કે એને ખબર નથી કે આની કિંમત કેટલી છે. એમ એની કિંમત આવે એ વાત લેશે કે સમજે તો આત્માનો મહિમા અથવા મહાત્મા આવે, એ સમજણનું લક્ષણ છે. સમજણ યથાર્થ ક્યારે? કે એનો મહિમા આવે ત્યારે. એનો મહિમા ન આવે ને સમજણ થઈ છે એ વાતને કાંઈ લેવા દેવા નથી, એ સ્પષ્ટ વિષય છે. અને એનું નાસ્તિનું પરખું પાછું સાથે સાથે લીધું છે કે એને રાગનું મહાત્મા સાથો સાથ છૂટી જાય, રાગનું મહાત્મા છૂટી જાય, સૂક્ષ્મ જ્ઞાનનું મહાત્મા પણ છૂટી જાય. ભાઈ શ્રી શાસ્ત્રી થઈને આવ્યા છે, શાસ્ત્રી થયેલા છે. શાસ્ત્રીપણાનો કિંમત રે કે ન રે એટલો સવાલ છે, નહીં રે. એ રાગ અને બહિર્લક્ષી જ્ઞાન ભણતરનું જ્ઞાન છે, ઉઘાડમાં આવે છે. એ વસ્તુ જુદી છે અને અંતરમાં આત્મ પદાર્થ જુદો છે, બંનેની જાત પણ જુદી છે. એમ રાગની જાત જુદી છે, એમ બહિર્લક્ષી સૂક્ષ્મની જાત અને આત્માના અને આત્માના જ્ઞાનની જાત, આત્માની જાત અને આત્માના જ્ઞાનની જાત, આત્મજ્ઞાનની જાત એ જુદી વસ્તુ છે. જાતિ એ જુદી ચીજ છે, સ્વભાવ એ જુદી ચીજ છે, એમ કહે છે. એ તો જ્ઞાન છે ને પ્રભુ, વળી આગમનું જ્ઞાન છે, સત્શાસ્ત્રોનું જ્ઞાન છે. સત્શાસ્ત્રોનું જ્ઞાન હોય ત્યારે શાસ્ત્રી કહેવાય, એમ નહીં કહેવાય. ઓલા શાસ્ત્રોના જ્ઞાનને શાસ્ત્રી નથી કહેતા, સત્શાસ્ત્રોના જ્ઞાનને શાસ્ત્રી કહે છે કે એ પ્રકાર જુદો ને આ પ્રકાર જુદો. કે જે જ્ઞાન પોતાને જ સમજે છે, જ્ઞાન પોતે સમજરૂપ છે અને એનો વિષય પણ પોતે જ છે. જ્ઞાનનો વિષય જ્ઞાન થાય, જ્ઞાનનો વિષય શાસ્ત્ર નહીં પણ જ્ઞાનનો વિષય જ્ઞાન, જ્ઞાનનો વિષય વિકલ્પ નહીં પણ જ્ઞાનનો વિષય જ્ઞાન, જ્ઞાનમાં જ્ઞાનનું સ્વરૂપ સમજાય, જ્ઞાન જ્ઞાનને સમજે, પોતાના સ્વભાવને સમજે, ત્યારે એ જ્ઞાન ભલે સમજનાર જ્ઞાન ભલે અલ્પજ્ઞપણે હોય, સમજનાર જ્ઞાન ભલે અંશરૂપ હોય, તો પણ એ પરિપૂર્ણ જ્ઞાન સામર્થ્યનો પત્તો લે છે. એક જાતિ ઉપરથી જેમ ગુણમાંથી બંબી મારીને નમૂનો કાઢે, આખી ગુણી એના જ્ઞાનમાં આવે. અજમણ તો ચોખાનું તપેલું ચડાવ્યું હોય, અજમણવાર હોય ત્યારે, અને તાવેથા ઉપર 5 દાણા લઈને તપાસે કે ચોખા ચડ્યા કે નહીં, કે દાણે દાણો તપાસવો પડતો હશે. આખું તપેલું ચડી ગયું છે, ક્યાંય ચોખા આવે કાચા રહ્યા, એમ એને આખાનું જ્ઞાન થાય છે, આખાની સમજણ થાય છે. અને આ આખું કેવડું મોટું છે, આખું આત્મતત્વ, અખંડ આત્મતત્વ કેટલું મહાન છે કે જેનું કોઈ હદ નથી એટલું મહાન છે, બેહદ મહાન છે, એવું એના જ્ઞાનમાં આવે છે, સમજમાં આવે છે, ત્યારે એનો મહિમા નહીં આવવાનો પ્રશ્ન નથી. પછી એનો મહિમા ન આવે એ પ્રશ્ન નથી. અને માત્ર એના વિકલ્પને અને બહિર્લક્ષી ભાવને કલ્પિતપણે વિચારીને એની પણ એ કલ્પના કરે, અને એ કલ્પનામાં લીધા કરે કે આત્મા આનંદ સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા પરિપૂર્ણ છે, આત્મા ધ્રુવ છે. પણ એને કાંઈ કલ્પના સિવાય અંદરમાં હોય નહીં, એ પરિણમનમાં એકલી કલ્પના હોય તો એમાં મહિમાનો ઉત્પન્ન થાય. મહિમા ઉત્પન્ન થયો નથી એ સાબિત કરે છે કે એને આત્મા નથી સમજાયો, પણ આત્મા વિશે કાંઈ કલ્પના થઈ છે. કલ્પિત અને વાસ્તવિક બે તદ્દન પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે. વાસ્તવિક સમજ અને કલ્પના એ ખોટું છે ને એક સાચું છે, એટલો ફેર છે એમાં. સત્ય ને અસત્ય જેટલો એમાં ફેર છે. કલ્પના છે જ્ઞાનમાં જ ઉપજેલો વિભ્રમ અને વિપર્યાસ છે, ત્યાંથી શરૂઆત થાય છે. ત્યાંથી પોતાના વિશે પોતાની અન્યથા કલ્પના, અન્યથા સમજ, જે કલ્પિત સમજ છે, ત્યાંથી વિભ્રમની શરૂઆત છે, ત્યાંથી જ્ઞાનના વિપર્યાસની શરૂઆત છે.
બરોબર.
પછી અનેકવિધ પ્રકારે હું મનુષ્ય છું ને, હું ફલાણો છું, બધું પછી જે વણઝાર ચાલે છે એ બધી ત્યાંથી ચાલુ ઊભી થાય છે. વિકલ્પની જેટલી માન્યતા એટલી બધી ત્યાંથી ઉત્પન્ન થઈ ગઈ. મૂળ સ્વરૂપ ન સમજાયું ત્યાંથી. બહુ સમજનો વિષય બહુ પાયાનો છે. સુગાનજીએ કહ્યું કે પૂજ્ય ગુરુદેવ સમજણ ઉપર ભાર મૂકે છે. કેમ સમજણ ઉપર ભાર મૂકે છે? કે ભવિષ્યનો પુરુષાર્થ અથવા પુરુષાર્થનો ઉત્થાન એ પ્રથમ સમજણમાં ગર્ભિતપણે રહેલું છે. સમજણના ગર્ભમાં પુરુષાર્થ છે એમ કહે છે. સમજાય તો પુરુષાર્થનો જન્મ થાય, ન સમજાય તો પુરુષાર્થ ઉત્પન્ન થવાનો, મહિમા ઉત્પન્ન થવાનો, રુચિ ઉત્પન્ન થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આ સવાલ છે. પહેલું પદ એ નાખ્યું છે 142 કડીમાં. પહેલી મુદ્દાની એ વાત કરી છે કે જે સ્વરૂપ સમજ્યા વિના, સ્વરૂપનું કથન સમજ્યા વિના એમ નથી લીધું. પ્રાય સમજણની ભૂમિકામાં લોકો કથનને સમજે છે, અહીંયા એ વાત નથી. કથન તો વાચક છે, વાચકને સમજવાની મર્યાદા નથી. અહીંયા વાચ્ય વાચકના નિમિત્તે વાચ્યને સમજવાની વાત છે. વાચકને સમજવા પૂરતી મર્યાદિત સમજ રહી જાય તો એ વાંચને સમજ સ્પષ્ટી નથી, વાંચને વિષય કરતી નથી એ સમજ, અને તેથી એને મહિમા ઉપજતો નથી. એ સીધી વાત છે. સમજે તો આત્માનો મહિમા અને મહાત્મા આવે તેને, એટલે આત્માને સમજે, પોતાના સ્વરૂપને સમજે, હું જ્ઞાનમય છું એમ અવલોકન કરી કરીને સમજે, વારંવાર અવલોકનના પરિચયથી એની સમજ કરે, પરિચયથી સમજે એમ, ત્યારે એને એનું આખું સ્વરૂપ, અનંત સામર્થ સ્વરૂપ, અનંત મહિમાવંત સ્વરૂપ, પોતાની મહાનતા એને સમજમાં આવે છે. સમજમાં આવે છે ત્યારે આગળનું કાર્ય, પ્રગતિનું કાર્ય, વિકાસનું કાર્ય, શું કરવા યોગ્ય ને શું નહીં કરવા યોગ્ય, શું ઉપાદે શું, એ બધો વિવેક એની સમજણમાં પ્રગટે છે. એક આત્મા સમજાય તો બધું સમજાય છે, એક આત્માને સમજાય તો બધું સમજાયું તે નહીં સમજાયા બરાબર છે. બધું સ્મૃતિમાં રહેલું બધું વિસ્મૃતિ સ્વરૂપ છે,
બરોબર,
ત્યારે જ વિસ્મૃતિ સ્વરૂપ છે. જે સ્મૃતિ તો મતિ જ્ઞાનનો ભેદ છે, મતિ જ્ઞાનના પાંચ ભેદ છે, એમાં આ સ્મૃતિ પણ મતિ જ્ઞાનનો ભેદ છે. આ જાતિ સ્મરણ છે ને એ સ્મૃતિ મતિ જ્ઞાનનો ભેદ છે. તો કહે છે કે આત્માની જાતિ જે મતિ જ્ઞાનમાં સ્મૃતિ રૂપ ન આવી, પછી એ સ્મૃતિને શું કહેવી? એ તો વિસ્મૃતિ જ કહેવી જોઈએ, એને સ્મૃતિ કહેવાય નહીં. આત્માને સમજે તેને, એટલે આત્માને સમજે તો આત્માનો મહિમા અને મહાત્મા આવે. જ્ઞાન લક્ષણથી, જ્ઞાન સ્વરૂપ આત્મા કયો ને, જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વરૂપી આત્માને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. એ વાત લીધી છે 22માં બોલમાં. કેવી રીતે નિર્ણય કરવો? લક્ષણ વડે આત્માને જાણી શકાય છે, અને તે એક જ ઉપાય છે, બીજો કોઈ સમજવાનો ઉપાય નથી. 10-5 ઉપાય હોત અથવા ઘણા ઉપાય હોત તો માણસને એમ થાત કે કયા રસ્તે ચાલી જવું, અને આ સાચો કે આ ખોટો. પણ વસ્તુને પામવાની, જાણવાની, સમજવાની પણ એક સુવ્યવસ્થિત સુંદર સુવિધા છે, બહુ સારી વ્યવસ્થા છે. એની વિધિ પણ બહુ સરસ છે, એને સુવિધા કહેવામાં આવે છે. જાણન પર્યાય અને જાણન ગુણ, એમ જાણન પર્યાયમાં પણ જાણન ગુણ છે અને જાણન ગુણમાં પણ જાણન ગુણ છે, વ્યાપેલો છે. ગુણ છે એ પર્યાયમાં વ્યાપક ભાવે રહેલો છે પૂરા ક્ષેત્રમાં, અને સર્વ પર્યાયોમાં, પદાર્થના પૂરા ક્ષેત્રમાં અને સર્વ પર્યાયોમાં જે રહેલો ગુણનું સ્વરૂપ વ્યાખ્યા જેવી છે. આત્માનો જ્ઞાન ગુણ કે જે લક્ષણ છે, જે સદાય પ્રગટ છે, તે સદાય હોય છે, પ્રગટ રૂપે હોય છે, તેથી એને સમજવા માટે કાંઈ બીજા સાધનને મેળવવું પડે. અંદરમાં બીજું સાધન આવે તો એને સમજાય, શાસ્ત્ર આવે તો એને સમજાય, ગુરુ આવે તો સમજાય, ન આવે ત્યાં સુધી ન સમજાય, એ પ્રશ્ન આત્માને સમજવા માટે નથી. 3 ઇંચને નારકીને ક્યાં શાસ્ત્ર ને ક્યાં ગુરુ આવે છે? 7મી નારકીમાં શું કીધું છે? જાણન ગુણ અને જાણન પર્યાય, જાણન પર્યાય પ્રગટ છે. ગુણ તો અવ્યક્ત છે, ગુણ માંથી પર્યાય માંથી ગુણ ને પકડે છે. પર્યાય માંથી પર્યાયપણું લક્ષ ની બહાર જાય છે, લક્ષ માં રહેતું નથી. જ્યારે લક્ષણ ને પકડે છે ત્યારે એનું પર્યાયપણું લક્ષ પર, ભરે પર્યાયમાં લક્ષણ છે તો પણ પર્યાયપણું લક્ષ માં રહેતું નથી. અને લક્ષણ થી લક્ષ ને સમજે છે, લક્ષણ ને સમજતા નથી, પણ લક્ષ એવો જે આત્મા એ જ્યારે સમજાય છે ત્યારે એને લક્ષણ ગૌણ થાય છે અને લક્ષ મુખ્ય થઈ જાય છે. કેમ કે લક્ષણ અંશરૂપ છે અને લક્ષ છે તે અંશીરૂપ છે. લક્ષ છે એની મહાનતા સમજાય છે, તેથી જેની મહાનતા સમજાય છે તે મુખ્ય થાય છે, લક્ષણ આપોઆપ ગૌણ થઈ જાય છે. એમ ત્યાં આત્માનો નિશ્ચય કરવો જોઈએ. આ આત્મા છે, આવો અનંત જ્ઞાનમય આત્મા છે એમ ત્યાં નિશ્ચય કરવો જોઈએ. એ નિશ્ચય કરવો કર્યો એનું નામ સમજાયો કે સમજાયું કહેવાય. જ્યાં સુધી નિશ્ચય નથી ત્યાં સુધી સમજણ પણ નથી. અને એનું બહુ સ્પષ્ટ લક્ષણ એ લીધું કે રાગનું મહાત્મ્ય પણ છૂટી જાય. એને શુભ રાગ જે ઉત્પન્ન થાય છે કષાયની મંદતા અવસ્થામાં થાય છે એની કિંમત એને છૂટી જાય. અનાદિથી એની કિંમત હતી તે ન રહી અને છૂટી ગઈ એમ કહેવામાં આવે છે. એ પકડ હતી. આ ઠીક છે, આવો ભાવ થાય છે તે સારો છે, મને સારો ભાવ થાય છે એમ કષાયના મંદ કષાયના પરિણામમાં સારાપણું જે હતું એવું એને રાગનું મહાત્મ્ય છૂટી જાય છે. અને શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ હોય તો એનું મહાત્મ્ય પણ એને છૂટી જાય છે. વિપરીત સમજણમાં શાસ્ત્ર જ્ઞાનના ઉઘાડનું અહંપણું જેને અહંકાર કહે છે, અભિમાન કહે છે, એ આવ્યા વિના રહે નહીં. યથાર્થ સમજમાં ઉઘાડ ગમે તેટલો વિશાળ થાય તો પણ એની કિંમત આવતી નથી. કષાય ગમે તેટલો મંદ થઈ જાય, ઘણો મંદ થઈ જાય તો પણ એની કિંમત આવતી નથી. આમ અને એની કિંમત નહીં આવવાનું કારણ એ છે કે એથી અનંત ગુણ મહિમાવંત પોતે છે એવું એને સમજમાં આવ્યું, એ સમજાયું છે. એટલે ઉત્કૃષ્ટ પદાર્થની સમજણમાં અનુત્કૃષ્ટ તત્વો છે એની કિંમત રહેવાનો પ્રશ્ન રહેતો નથી. એની કિંમત તો ત્યાં સુધી હતી કે જ્યાં સુધી એને આવો ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ પદાર્થ એની સમજમાં આવ્યો નહોતો. તેથી ભ્રમથી એને એની કિંમત માની હતી, ભ્રમથી એની કિંમત સમજાતી હતી, એ કિંમત એને છૂટી જાય છે. જેમ સાચા હીરાનું જ્ઞાન થયા પછી ખોટા પોખરાજની કિંમત રહેતી નજરમાંથી ઉતરી જાય છે. રાખો હોય તો પણ નજરમાંથી ઉતરી જાય છે, ભલે એને ઘા કરીને એ વખતે ફેંકી ન દે પણ એની કિંમત ન રહે, એની સાવધાની ન રહે. એમ શુભ ભાવ ભલે એક ઘાએ ફેંકાય ન જાય, ભલે કષાયની મંદતા અને વિકલ્પ ઉત્પન્ન થાય તો પણ એની કિંમત રહેતી, કિંમત ચાલી જાય છે. આત્મવસ્તુ કેવા અસ્તિત્વવાળી છે, આ અસ્થિ અસ્થિ શબ્દ લે છે. બીજી નીતિમાં પણ એ વાત કીધી કે એ આખું પૂર્ણ તત્વ ત્રિકાળી અસ્થિરૂપ છે. હોવાપણું એનું હોવાપણું છે એની સમજણનો આધાર છે. માણસ શું કરે છે, મૂડી છે એને કોઈ ખિસ્સામાં લઈને ફરતું નથી ને ફરી શકાય પણ નહીં તો લૂંકાઈ જાય. કોઈને લાખ બે લાખ પાંચ લાખ કે કરોડની મૂડી હોય તો કઈ હારે લઈને ફરે
નહીં.
તો એ હારે લઈને શું ફરે છે કે એની હસ્તીનું જ્ઞાન ને ભાન લઈને ફરે છે. શું સાથે લઈને ફરે છે?
જ્ઞાન ને ભાન
કે છે મારે છે એમ એનું હસ્તી લઈને ફરે છે. બીજું કઈ છે? મારે શરીર છે, મારે પૈસા છે, મારે ઘર છે, મારે કુટુંબ છે, મારે મિત્રો છે, મારે જૂથ છે, મારે સમાજ છે, મારે દેશ છે, કેટલું મારે છે કે બધું તને મારે છે? આમ મારે છે, એ મારે છે, તને મારે છે. એની હસ્તી જે છે એ હસ્તી તારી નથી એમ કે છે. એ છે 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 એમ લાગે છે એ તારી હસ્તી. ખરેખર તો એની જ ઉપાધિ છે જીવને, જે બીજા પદાર્થોની હસ્તીનો આધાર લીધો છે, એનું અવલંબન લીધું છે મન દ્વારા. એ મનને લઈને આ બધું છે એમ કહ્યું શ્રીમદજી. એમ કહ્યું મનને લઈને આ બધું એને ઉપાધિ થાય છે, વ્યાધિ થાય છે, એ બધું કારણ એ છે. જો એ નિરુપાધિક તત્વ પોતે છે એના વિનાનો એને લક્ષમાં લે પોતા સ્વરૂપે, તો અંદરથી આનંદનો પાતાળ ફાટીને જેમ કોઈ ધોધ નીકળે એવો આનંદનો ધોધ ઉત્પન્ન થાય. હું નિરુપાધિક આનંદ અને નિરાકુળ સુખનો ધોધ પ્રગટે છે. ભૈરો છે અંદરમાં છલોછલ, મિથ્યાત્મનું પડ તોડીને નીકળે છે. એ આત્મવસ્તુ કેવા અસ્તિત્વ વાળી છે એની હયાતી ને અવલંબે એમ કહે છે. હું આવો છું એમ પોતાના હયાત સામર્થ્યને સમજણમાં વિષય કરે તો પોતાની હયાતી એને સમજાય. પોતાની હયાતી જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે સમજાય તો જગતમાં કોઈ પદાર્થની એને તમા રહેતી નથી. જાણે જગતમાં અનુકૂળ પ્રતિકૂળ જેવું કોઈ ચીજ જ નથી, ખલાસ થઈ ગઈ. અનુકૂળતા અને પ્રતિકૂળતાની કલ્પના થતી હતી, એનું જ્ઞાન થયું, એનું જ્ઞાન રહ્યું કે આમ અનુકૂળતાની કલ્પના થતી હતી, આમ થાય ત્યારે પ્રતિકૂળતાની કલ્પના થતી હતી. પણ ખરેખર આ આત્માને જોતા આ જગતમાં મારા માટે આ જગતને વિશે ન તો કોઈ અનુકૂળ છે ન તો કોઈ પ્રતિકૂળ છે.
બરાબર,
સુગાનીજી પહેલા પત્રમાં એ વિશે નાખ્યો છે. તો ગુરુદેવે જે સિદ્ધાંત આપ્યો છે, ગુરુદેવ કે એ સિદ્ધાંત કી ઘૂંટીને, ઘૂંટી શબ્દ ત્યાં વાપરો છે. ઘૂંટી એટલે શું ખબર છે? આપણે જે પહેલા વહેલા પાય છે ને, શું કહે છે એને બાળકને, ગળથૂથી, આપણે ગુજરાતીમાં એને ગળથૂથી કહે છે. જન્મ પછી બાળકને પહેલા વહેલા એના પેટમાં રેડવામાં આવતી ચીજને ગળથૂથી કહે છે. નાખતા છે ગમે એને, પણ કે નામ એનું ગળથૂથી છે. એ સોનગઢ આવ્યા ત્યારે ગળથૂથી માં આ વાત મળી છે એમ કહી પહેલા પહેલા વહેલા આવ્યો ને, પછી આ પત્ર લખ્યો છે. તો કે ગળથૂથી માં જ આ વાત મળી છે. ઘૂંટી એટલે ઘૂંટી નહીં, કાંઈ ઘૂંટીને તૈયાર કરાતી હશે એ ચીજ, એની અંદર કાંઈ ઘૂંટાતો હશે ઔષધિ એવી કે હે
હે
ઔષધિ. હા, એ પ્રથમ ઔષધિ કે પહેલું વહેલું પેટમાં પડે ત્યારે કોઠો બરાબર નિરોગી રહે, પછી કોઠામાં રોગ થાય નહીં. લોકો જેને પ્રતિકૂળતા કહે છે એવી પ્રતિકૂળતા છે. ત્યાર પછી તરત દુકાન બંધ કરી છે, રળવા માટે કલકત્તા જવું પડ્યું છે. વતન છોડીને, ઘર છોડીને માણસ ક્યારે જાય? કે ગામમાં રડવાનું સાધન ન મળે ત્યારે એ પરિસ્થિતિ મારી ત્યાં પણ હાકડી પરિસ્થિતિ હતી થોડા વર્ષો. તો કહે છે કે અનુકૂળ પ્રતિકૂળ મારે કાંઈ નથી. કલકત્તાની 70 લાખની એ વખતની વસ્તી, અત્યારે કરોડની વસ્તી છે, હું સુખી છું એમ કહે છે. ઠીક છે, પૈસા તો નથી, મોટર નથી, બંગલો નથી, સગવડ નથી, સાધન નથી, ઓકે, એના વિના પણ હું સુખી છું. અંદરમાંથી નિરાકુળ સુખનું વેદન આવે છે એ આખા જગતને તરણાની તુલે નાખે છે, જગતના તમામ વૈભવને ઉડાવે છે અને પોતાની પોતાના સુખમાં પ્રતિષ્ઠા કરે છે, સ્થાપે છે. એ સુખની પાસે ગાડી વાળી બંગલાનું તો સુખ કાંઈ નથી, ઇન્દ્રના ઇન્દ્રાસનનું સુખ પણ કાંઈ નથી, એવું એ સુખ છે. કુતૂહલ કર્યું નથી એમ કે છે, આવા સુખનું જીવે કુતૂહલ કર્યું નથી, ખરું કુતૂહલ કર્યું નથી. આ તે સુખ કેવું, જેમાં કાંઈ બહારમાં અનુકૂળતા ન દેખાય, ઉલટાની પ્રતિકૂળતા દેખાય ને એમ કે જગતમાં હું સુખી, આ તો શું વાત છે, એનું ખરું કુતૂહલ જીવે કર્યું નથી. આત્મ વસ્તુ કેવા અસ્તિત્વ વાળી છે કે જ્ઞાન અને સુખ ના અસ્તિત્વ વાળી છે, એ મુખ્ય વાત છે. એમાં અગાધ જ્ઞાન ભર્યું છે અને અસીમ સુખ ભર્યું છે એવા અસ્તિત્વ વાળી છે, અને કેવા સામર્થ્ય વાળી છે કે જેને મિટાવવા જગતમાં આખું જગત કામે લાગી જાય તો એના એક પ્રદેશને ક્ષતિ પહોંચાડી શકે એમ, ઈજા કરી શકે એમ, એના એક પર્યાયને, એક ગુણને, એક પ્રદેશને, આખા દ્રવ્યને તો નહીં પણ દ્રવ્યના કોઈ અંશને ક્યાંય પણ હાનિ કરી શકે એ જગતના કોઈ દ્રવ્યમાં ને કોઈ ભાવમાં સામર્થ્ય નથી. કેવા સામર્થ્ય વાળી છે કે જે સામર્થ્યને સ્પર્શતા કેવળ જ્ઞાન પ્રગટે એવા સામર્થ્ય વાળી છે. કેવા સામર્થ્ય વાળી આત્મવસ્તુ છે કે જે સામર્થ્યને સ્પર્શતા કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય, પરમાનંદ પ્રગટ થઈ જાય, અનંત વિદ પ્રગટ થઈ જાય, અનંત દર્શન પ્રગટ થઈ જાય એવા સામર્થ્ય વાળી છે, એનું સ્વરૂપ રૂચિપૂર્વક ખ્યાલમાં લઈએ. કેવી રીતે ખ્યાલમાં લઈએ, અધર અધર થી નહીં, કેવો શબ્દ આવ્યો છે, કુદરતી શબ્દો બધા આવે છે ને, કે એનું સ્વરૂપ ખ્યાલમાં લઈએ, એમની રૂચિપૂર્વક ખ્યાલમાં લઈએ. આ સમજણના કાળમાં તને કેટલી રુચિ વર્તે છે એના ઉપર તારી સમજનો વિકાસનો આધાર છે. બાકી તો એમને વગર રુચિ એ તો તે સમજ્યા સમજ કર્યું છે, પણ એ સમજણ તને કાંઈ કામમાં આવી નથી. એ સમજણ અણસમજણ જ રહી છે, સમજણ સમજણ પણ એ રહી નથી, પણ સમજણ અણસમજણ થઈને જ રહી છે. એટલે એ કહે છે કે આત્મ સ્વરૂપ રૂચિપૂર્વક ખ્યાલમાં લે, એને જરૂરિયાત લાગે, ચાલશે નહીં આના વિના એવી જરૂરિયાત લાગે, અને સમજતા એની રૂચિને પુષ્ટતા મળે. સામાન્ય મુમુક્ષુતામાં એવું મળે છે, એવામાં મુમુક્ષુઓ મળે છે. ગુરુદેવનું પ્રવચન સાંભળીને એમાં આત્મા સાંભળીએ છીએ ત્યારે રૂમાળા ઉભા થાય છે. ઠીક, હજી રુચિ એથી આગળની ચીજ છે, અનન્ય રુચિ છે. જે સમજણ થતા પ્રગટે છે એ તો બહુ જોરદાર વસ્તુ છે, એ તો અનુભવને ખેંચીને લાવે છે, એવો વિષય છે. પણ એ તો સમજણ થઈ, નિર્ણય થયો ને રુચિ પ્રત્યે, પણ એની સમજવા માટે પણ સમજવાની રુચિ જોઈએ.
બરોબર.
કે અનંતકાળનું દુઃખ મટાડવું છે, અનંતકાળનું અનંત સુખ પ્રગટ કરવું છે, ચાર ગતિના જન્મ જરા મરણના દુઃખ ને અશાતાના દુઃખ ને મૂંઝવણના દુઃખનો નિવેડો લાવવો છે, અને એની વાસ્તવિકતામાં આવ્યા વિના એની જરૂરિયાત શું ચીજ છે ને એની રુચિ શું ચીજ છે, એમને એ કાંઈ થયા વિના ને હોયા વિના એમને બફમમાં ને બફમમાં સાંભળે, એમાં કાંઈ પલ્લે પડતું નથી, વાત ઠેકાણે પડતી નથી. આ પરિસ્થિતિ ગુરુદેવે તો પેથીએ પેથીએ નહીં પણ વાળે વાળે તેલ નાખ્યું હોય એવી ચોખવટ કરી છે. એક એક સમજણના વિષયમાં કેટલી વાત લીધી છે કે આત્માનું સ્વરૂપ રુચિપૂર્વક ખ્યાલમાં લઈએ એમને નહીં, રુચિપૂર્વક ખ્યાલમાં લઈએ, ઘણી રુચિથી સમજવાનો એને ઉત્સાહ હોય. શ્રીમદજી એમ કીધું, ઉલ્લાસિત વીર્યવાન તત્વ સમજવાનો અધિકારી છે, આમ કે છે. એ આ રુચિની વાત છે, ઉલ્લાસિત વીર્યવાન એટલે ત્યાં રુચિની વાત લેવી છે. તો એનું મહાત્મા આવે, તો એને સમજાય ને સમજાય તો એને મહાત્મા આવે, નહીં કરે એને સમજાયનો ભ્રમ થાય ને મહાત્મા આવે નહીં. ત્યારે પ્રશ્ન કર્યો કે આત્માનો મહિમા અમારે તમને કેવી રીતે લાવવો, એમ પ્રશ્ન કરતા કે આત્માનો મહિમા લાવવો અમારે કેવી રીતે, પણ લાવવો એટલે શું, કાંઈ પ્રાણે લાવવાની ચીજ છે, ખેંચીને ન આવતો હોય તો લાવવો, એ પ્રશ્ન છે. જેની સમજ થતા એ મહિમાને ઉત્પન્ન થતો રોકી શકાય નહીં, બહારમાં અઢળક દોલત ભાળે ત્યાં ગાંડો ઘેલો થઈ જાય. અરે કોક સારું એવું કમાણી કરનાર ન કરનાર સારો એવું ઠેકાણું મળી જાય, અને એની સાથે એ જાતનો પ્રસંગમાં સફળતા મેળવી હોય તો ગલુડિયાની જેમ પૂંછડી પટપટાવે, તમે સાહેબ તમે સાહેબ સાહેબ તમે એટલે સાહેબ તમે એટલે, પણ શું થઈ ગયું તને આ, કે છે ભાઈ તને જ્યાં લાભ દેખાય ત્યાં તને આટલી દીનતા આવે છે, તો અનંતો લાભ દેખાય, અનંતો સુખનો લાભ દેખાય ત્યાં તને શું થવું ઘટે છે, એ થોડોક વિચાર માગે એવો તો વિષય જરૂર છે. તો એનું મહાત્મા આવે અને રાગનું ને અલ્પજ્ઞતાનું મહાત્મા છૂટી જાય, જો બીજું પદ અહીંયા લીધું છે, રાગનું મહાત્મા છૂટી જાય અને અલ્પજ્ઞતાનું મહાત્મા પણ છૂટી જાય, એ વાત લીધી છે. અલ્પજ્ઞતા એટલે અહીંયા જે સૂક્ષ્મ જ્ઞાન છે એ સૂક્ષ્મ જ્ઞાનનું મહાત્મા એને છૂટી જાય છે, કે આ જેટલું દુનિયાદારીનું જ્ઞાન, શાસ્ત્ર અંગેનું જ્ઞાન, જેટલું બહારનો સૂક્ષ્મ, એ બહારના સૂક્ષ્મને આ આત્માને આ આત્માના જ્ઞાન પાસે કાંઈ કિંમત છે, એની પાસે એનો કોઈ હિસાબ મુકાય એવું નથી. સમજે અને સુને રૂચિપૂર્વક ખ્યાલમાં લે, એમ કે સમજતી વખતે આ એનું લક્ષણ એક વિશેષતા ભાવ સાથે એને દેખાડ્યો કે તું સમજણ કરે છે તો તને સમજવા વખતે કેટલી રુચિ પ્રગટે છે, કેવી રુચિ છે આ સમજવાની, કેટલી જરૂરત લાગી છે, કે ઠીક છે આ બીજું કામ નથી એટલે હવે રવિવાર છે વાંધો નથી, એ બધું તો એથી એ ઘણું કર્યું, પણ જે ખરેખર કરવા યોગ્ય છે તે બાકી રહી ગયું. ઉપેક્ષા કરે એને તો પ્રશ્ન નથી, એને કઈ નજીક આવવાનો અવસર છે. પણ અપેક્ષા પણ ઉપર ઉપરથી કરે તો પણ એમાં એને છેતરાવાનું થશે. આટલું તો કરું છું ને, થોડુંક તો કરું છું ને, કલાક તો સ્વાધ્યાય કરું છું, અરે બે ચાર કલાક વાંચું તો છું, કે છે એના માપ એમ નીકળે હું એ રીતે મપાયું નથી. એ તો એને ચોવીસે કલાક ચિંતનમાં બે ચિંતનમાં લીધું છે કે નહીં. રુચિનો વિષય એવો છે કે હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા દરેક કામ કરતા બીજા કામમાંથી રસ ઘટી જાય, રસ ઉડી જાય ને રુચિના વિષય ઉપર ઉપયોગ ચાલ્યો જાય એમ થયા વિના અંદરમાંથી મૂળમાંથી પરિણમન પલટો મારે, અથવા જે શ્રદ્ધાન અનાદિનું ઊંધું છે એ આખું શ્રદ્ધાન સવળું થાય પલટો મારે એ બનવાનું નથી. એને માટે તો તારે પૂરી શક્તિ લગાવવી જોઈએ. મારે કહેવત છે અમારી જ્ઞાતિમાં, મોઢેશ્વરી માતાની મૂર્તિ ઊંધી પડી છે અહીંયા કુળદેવની, ક્યારે હોળી થાય તો હમણ મૂંડો મીઠું વાપરે ત્યારે એમ કહેવાય છે. મૂંડો મીઠું એટલે હમણ, મૂંડો એટલે હમણ, હમણ મીઠું વાપરે એટલી રસોઈ બને ને એટલા માણસ જમે
જમે,
ક્યારે હોળી થવાનું નામ લે છે કે ત્યાં સુધી ના પાડે છે કોઈ માયનો લાલ જાગતો નથી. મૂંડો મીઠું વાપરનારા માતા હોળી થતી નથી. ઊંધી શ્રદ્ધા પડી છે આ અમારાજી ચાલે છે કહેવત. આ ઊંધી શ્રદ્ધા છે એને હવળી કરવા માટે ઉપર ઉપરની સમજણ નહીં કામમાં આવે, ઉપર ઉપરની રુચિ નહીં કામમાં આવે, ઉપલબ્ધ જિજ્ઞાસા કામમાં નહીં આવે, ઉપલબ્ધ ભાવના કામમાં નહીં આવે. ઉપલબ્ધ ઉપલબ્ધથી કાંઈ થાય હું પૂરો પાછળ પડી જાય પૂરેપૂરો, કે એક વાર તો ભલે બધું ઊંધું પડી જાય. માણસને બીક શું લાગે છે, સંયોગની સાવધાની છૂટી જશે અને આની પાછળ લાગી જશું તો કાંઈક સંયોગમાં પ્રતિકૂળતાઓને એવું બધું ઊંધું થઈ જશે તો મોટું નુકસાન આવી જશે, બધું ઉથલ પાથલ થઈ જશે તો શું થશે એમ કે તારા આત્માને તો કાંઈ નહીં થાય. એ તારો આત્મા જે અખંડ ચૈતન્ય છે એને તો કઈ થવાનો પ્રશ્ન છે, પણ એક વાર એનું હાજુ કરી લઈએ પછી તને અવળા હવળાની કોઈ કલ્પના રહેવાની નથી. કેમ કે અનુકૂળતા પ્રતિકૂળતા એ જગતમાં કોઈ ચીજ નથી, એ કલ્પના તારી છૂટી જશે પછી કોઈ પણ હાલતમાં તું સુખી સુખી ને સુખી છો, કોઈ પણ હાલતમાં તું સુખી છો. પણ થોડીક પ્રતિકૂળતાને માણસ એટલી બધી કિંમત આપે છે, ત્યારે મને ફલાણી ઈચ્છા થઈને મારે મને એ ચીજ ન મળી, પણ મેં ન મળી તો એમાં તારા આત્મામાંથી વયું હું ગયો, ખોટ હું આવી, અનંત ગુણમાંથી ગુણ ઘટતો નથી ને અસંખ્ય પ્રદેશમાંથી એ પ્રદેશ ઓછો થતો નથી. અને એ જ વખતે તારા જ્ઞાન તત્વને જ્ઞાનથી જો, જ્ઞાનમય તત્વને જ્ઞાન સ્વરૂપે આત્માને જ્ઞાનથી જો, તો એને કાંઈ ઈચ્છાના અભાવ સ્વરૂપ સ્વરૂપે છે. પોતે તારા વર્તમાન ચાલતી ઉત્પન્ન થયેલી ઈચ્છાના અભાવ સ્વરૂપે છે, એના અવલોકનથી એને સમજતા, એના અવલોકનથી એને સમજતા તત્કાળની તારી ઈચ્છા છે એ એકદમ જેમ કપૂર ઉડી જાય એમ ઉડી જશે. કપૂર ઉડીને ક્યાં ગયું ખબર પડતી નથી, પાણીનું બાષ્પીભવન થાય છે દરેક ટેમ્પરેચરમાં થાય છે. આટલો ચોમાસું હોય તો કપડાં ભૂકાય, ઘરમાં ભૂકાય ભૂકાય, હવામાં ભેજ કેટલો હોય, પાપડ મૂકે તો થાય છે ને હવાઈ જાય છે, એટલો ભેજ હોય તો પણ કપડાં ભૂકાય, પાણીનું બાષ્પીભવન થાય, ક્યાં ઉડી ગયું પાણી ખબર પડે નહીં. એમ તારા સ્વરૂપને તું જો સમજ તો તારો વિભાવ છે એ તને ઉડી જતો દેખાશે. ક્યાં ઉડી ગયો પત્તો લાગશે? એને તોડવાનો બીજો પુરુષાર્થ કરવાની જરૂર નહીં પડે. જે રાગ કાઢ્યો જાતો નથી, વિકલ્પ છોડ્યો જાતો નથી, અહીંયા કહે છે કે એ ક્યાં ગયો તને પત્તો લાગશે
નહીં.
કેમ કે સમજણમાં જ એનું મહાત્મ છૂટી જાય છે. રાગનું અને અલ્પજ્ઞતાનું સમજણના કાળમાં જ એની કિંમત ઉડી જાય છે. એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય ત્રણ કાળ ત્રણ લોકને જાણવાના સામર્થ્યવાળી છે, તે પણ ક્ષણે ક્ષણે નવી નવી થાય છે, તો તેને ધરનાર ત્રિકાળી દ્રવ્યનું સામર્થ્ય કેટલું. આમ ત્રિરાશી મુકાવે છે કે એક ગુણની જ્ઞાન ગુણની એક સમયની અવસ્થા ત્રણ કાળ ત્રણ લોકને વિષય કરી લે, તે પણ એની સન્મુખ થયા વિના.
બરોબર,
કેટલો ચમત્કાર છે! એની સન્મુખ થયા વિના બધાને વિષય કરી લે એવું એક સમયની પર્યાયનું સામર્થ્ય, તો એનાથી અનંત ગુણ જે છે એવા ગુણ સ્વભાવનું સામર્થ્ય કેટલું, અને એ દ્રવ્યનું એવા એવા અનંત ગુણના પિંડનું સામર્થ્ય
કેટલું.
એમ પોતાના સામર્થ્યને સંભાળે, સમજે એમાં સામર્થ્યને સંભાળે, પોતાની હસ્તી છે આવી હૈયાતી ધરાવે છે. હૈયાતીનો વિષય બહુ જબરજસ્ત છે. પરિણામ ઉપર અસર કરનાર મોટામાં મોટો પ્રકાર હોય તો હૈયાતી અને બિન હૈયાતીનો. આ નુકસાન જાય છે ને ત્યારે મૂડીનું પેમેન્ટ નથી કર્યું હતું, હજી તો ટ્રાન્ઝેક્શન થઈ ગયું હોય છે કે આટલો માલ પડ્યો તો એનો ભાવ ઘટી ગયો. શું થયું?
ભાવ ઘટી ગયો.
10 લાખનો માલ પડ્યો તો 1 લાખનો થઈ ગયો, રૂપિયાના 10 પૈસા થઈ ગયા. આપણી મૂડી બધી સાફ, કેમ કે 10 લાખના માલમાં 10 લાખ ઘરના નહોતા, એ બધાને 9 લાખ ચૂકવશું ક્યાંથી? મૂડી 1 લાખની છે, 1 લાખનો માલ ગયો પણ 9 લાખ તો ચૂકવવાના બાકી છે. એ ચૂકવે ને થાય ને બધું બધું પછી થાય, પણ પહેલા અહીંયા નથી એનો ખ્યાલ આવે. મારી મૂડી છે એનો જે હૈયાતીનો અવલંબન હતું એ હૈયાતી ખસી ગઈ, એટલે નથી એનો ખ્યાલ આવે. આ મરણ થાય છે એમાં શું છે? માણસનો આકાર તો એમને રહે છે, અંદરથી આત્મા ઉડી જાય છે ત્યારે એમ કે ભાઈ સાહેબ નથી, ભાઈ ઉતા છે ને, કે આકાર પીડ્યો છે, હસ્તી નથી. શું નથી એમાં? એમાં આત્માની હસ્તી નથી, એમાં જીવનની હસ્તી નથી. આત્માની હસ્તી નથી એટલે એમાં જીવનની હસ્તી નથી. જીવનની હસ્તી નથી એટલે આત્માની હસ્તી નથી. બસ કેટલી અસર આવે એની સીધું હિસ્ટોરી આવે છે, બધું નજરે જોયું છે. લોકોને સીધી એની મૂર્છા ખાય. મૂર્છા ખાય એટલે હું કે પોતાની હસ્તીનું ભાન ભૂલે, મૂર્છાનો અર્થ એ છે. એટલે મિથ્યાતને પણ મૂર્છા ભાવ થયો છે કે પોતાની હસ્તી છે કે નહીં એ પણ ભૂલે ત્યાં, એવી મૂર્છા ખાય. અહીંયા એમ કહે છે કે એ બધો પ્રકાર ક્યાંથી ઊભો થયો, કે પોતાની હસ્તી કેવી ને કેવડી એ ન સમજ્યો, ત્યાંથી એ બધું ઊભું થયું છે.
બરોબર,
પોતાની હસ્તીના અસ્વીકારમાં, જો પોતાની હસ્તી જેવી જેટલી જેવડી છે એટલો સ્વીકાર આવે તો એને કાંઈ તકલીફ નથી. એવું સુખ છે કે જાણે લીલા લહેર છે. એમાંથી માણસ કહેતા શ્રીમદજી એ પોતે મુંબઈમાંથી પત્ર એવો લખે છે કે જગતને અને જગતની લીલાને મફતમાં બેઠા બેઠા જોઈએ છીએ. શું કહ્યું એમાં? મફતમાં મુંબઈમાં આ બધી ધમાલ ચાલે છે, પણ અમે તો 6 વર્ષ પહેલાની વાત છે, અમને કાંઈ ઉપાધિ નથી, બિન પીડ્યા છીએ, નાતા દ્રષ્ટા થઈ ગયા છીએ, નાનું જ્ઞેય છે, આખા જગતની લીલા મફતમાં બીજાને જાણતા ઉપાધિ થાય છે. આ સારું છે એમ જાણતા એને દુઃખ છે, ને આ ખરાબ છે એમ જાણતા પણ એને દુઃખ છે. ઈષ્ટ અનિષ્ટ પણ તો કર્યા વિના રહેતો નથી, એને કાંઈ લેવા દેવાનો હોય તો આ મકાન બહુ સારું, આ ફલાણું મોટર બહુ સારું, આ ફલાણું બહુ સારું, પણ તારે શું છે? કહે છે કે એ બધો એને અનર્થ દંડ છે, એ દંડ દઈને જાણે છે, કર્મ બાંધે છે એટલે એને દંડ પડે છે, તે જ વખતે એને આકુરતાનો દંડ પડે છે પરિણામમાં. જ્ઞાન કહે છે કે અમે મફતમાં જાણીએ છીએ, અમને દંડ પડતો એ જ્ઞાતા દ્રષ્ટા પણ પ્રગટ થઈ ગયું છે. જગત એની વિચિત્રતાઓમાં પરિણમે છે, ભલે પરિણમો. અમે અમારા આત્માના આનંદમાં ઝૂલીએ છીએ અને ત્યાંથી હવે બહાર નીકળવું નથી. કેટલું સામર્થ્ય છે એનું ક્રીડાશી મુકાવી છું. એક સમયની પર્યાયનું આત્મનું સામર્થ્ય વસ્તુ એનું સામર્થ્ય ને એનું માપ કોઈ ભાષાગોચર વિષય નથી, અમાપ કરીને છોડી દેવું પડે. એમ આત્માના આશ્ચર્યકારી સ્વભાવને, મહાશ્ચર્યકારી સ્વભાવ છે એને ખ્યાલમાં બરાબર લઈએ, રૂચિપૂર્વક ખ્યાલ કરવા જાય અને ખ્યાલમાં બરાબર લઈએ તો એને આત્માની મહિમા આવે, આત્માની અપૂર્વ મહિમા આવે, તો એના ફળમાં સમ્યક દર્શન થાય. આમ વાત છે, ચોક્કસ લાઈન છે એકદમ. સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની આ ચોક્કસ વિધિ અને પદ્ધતિ છે, નિયત પદ્ધતિ છે, કે જો આત્માને સમજવામાં રૂચિપૂર્વક એની સમજ કરે, એનો યથાર્થ નિશ્ચય થાય, તો એનું લક્ષણ કે એને આત્માનો મહિમા આવે. જો આત્માનો અપૂર્વ મહિમા આવે તો એના ફળમાં એને સમ્યક દર્શન પ્રગટે, નહીતર એમ કહે કે આત્માની સમજણ તો કરી છે ને કરાય છે, પણ હજી મહિમા આવતો નથી. એ સમજણ નથી, કાંઈક અણસમજણ છે એમાં.
બરોબર,
અણસમજણ છે તે કલ્પના ભળે છે, એટલું શ્રીમદજી આમ દીધું છે કે જેને આત્મા પ્રાપ્ત છે એવા સત્પુરુષથી આત્મા સમજવો, કલ્પિત પુરુષથી આત્મા સમજવો. કલ્પિત પુરુષ લીધો, કલ્પિત પુરુષ એટલે શું? કે જેણે આત્મા વિશે કલ્પના કરીને આત્માની વાત કરે છે, ત્યાંથી આત્મા સમજવા જઈશ તો એની કલ્પનામાં તું જોડાઈશ.
બરોબર,
એની કલ્પનામાં તું જોડાઈશ તો તને સાચો આત્મા ક્યાંથી સમજાશે, કે તને ખરેખર આત્મા સમજાશે? જે આત્મા કહેનાર છે એ કહેનારના ભાવમાં આત્મા વ્યક્ત ન થાય તો એના કથનમાં એનો રસ પણ ન હોય, અથવા એના જ્ઞાનમાં આત્મા ન હોય તો એના જ્ઞાનમાં કંઈક બીજું હોય. પતિ ગઈ વાત, એ બીજું સમજાવે છે આત્મા આમ છે. એટલે તો દેશના લબ્ધિનો અનાદિ અનંત નિયમ છે, આ વિશ્વને વિશે અનાદિ અનંત પારિણામિક ભાવે આ નિયમ છે. ધવળમાં નિમિત નૈમિતિક સંબંધને પારિણામિક ભાવે કયો છે, કેટલાક નિમિત નૈમિતિક સંબંધો પારિણામિક ભાવે વિશ્વમાં છે. પારિણામિક ભાવે એટલે અનાદિ અનંત, તેનું કોઈ કારણ કાર્ય ગોતવાનો સવાલ નથી રહેતો. જેમ પારિણામિક ભાવને કારણ કાર્યનો અભાવ છે, એમાં નિમિત નૈમિતિક સંબંધને એની વાસ્તવિકતા એ હોવાથી એના બીજા કારણ કાર્યને શોધવાનો પ્રશ્ન રહેતો નથી. એમ કેમ એ પ્રશ્ન એમાં નથી, કેમ કે એ જ વસ્તુની વાસ્તવિકતા છે. ત્યાં દેશના લબ્ધિ લીધી છે કે દેશના લબ્ધિ પ્રાપ્ત અનુભવ પ્રાપ્ત એવા આત્માના નિમિત્તે ઉત્પન્ન થાય છે, કદી અજ્ઞાનીના નિમિત્તે, કદી કોઈને દેશના લબ્ધિ સુધી પહોંચાય એવું બંધન નથી. પછી કરણ લબ્ધિને સમ્યક દર્શનની વાત તો કહેવાની રહેતી, ચાર લબ્ધિ સુધી તો આવ્યો છે, એક કરણ લબ્ધિમાં આવ્યો નથી. એ અહીંયા બહુ મુદ્દાનો વિષય લીધો છે. હું તો સમજવાના કાળમાં જે પાત્રતા હોવી જોઈએ, જે એની ભૂમિકા હોવી જોઈએ, બોધ ક્યારે અસર કરે, બોધ ક્યારે લાગે, આત્માર્થીને બોધ ક્યારે પરિણમે, એ મૂળભૂત વાત છે. અને એ પહેલી એને સમજવી એ પ્રથમ વાત છે. એમને એમ ગમે તે પ્રકારે ખાલી શાસ્ત્ર વાંચી લઈએ એટલે સમજાઈ જાય છે ને આત્મા મળી જાય છે ને આત્માને લાભ થાય છે, ત્રણ કાળમાં બંધન
નથી. બરોબર,
ખરેખર એને સ્વકાર્યની રુચિ હોવી જોઈએ. આમ તો શું છે કે જયારે આત્મ સ્વરૂપ સમજાય ત્યારે આત્માની અનન્ય રુચિ પ્રગટે, પણ આ તો હજી આત્મા સમજવો છે ત્યાં કેવી રુચિ એને હોવી જોઈએ, કે એને સ્વકાર્યની રુચિ હોવી, મારું હિત કરવું છે, મારે મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, એની મારે જરૂરિયાત છે, એની આવશ્યકતા કેટલી, કે પાણી વિના પ્રાણ છૂટે એટલી, પતંગિયો દીવાના ગુણ દોષને સમજે કે ન સમજે, રુચિથી ઝપટ મારે કેવી કે સ્વાહા થાય એવી ઝપટ મારે છે, સળગી જાય એમ એને એવી રુચિ પ્રગટવી
જોઈએ,
જોરદાર રુચિ પ્રગટવી જોઈએ. રુચિ અને ભાવના એવી ચીજ છે શરૂઆતની, કે એની અંદર જે આડી આવતી એના માર્ગમાં જે આડસરૂપ થતા પરિણામ છે એને ફટાફટ હટાવે છે, ક્યાંય એને રોકાવા દેતી એ પ્રકારનો આવે છે.
બરોબર,
એને જેટલા આડસના ભાવ થાય પોતે રોકાય એવા ભાવ થાય એને એ ફટાફટ રુચિનું કામ હટાવવાનું છે, એકદમ હટાવે છે એક ધડાકે. એવી પોતાની પોતાના હિતની રુચિ ન હોય પછી એમ કે અમને આત્મા તો સમજાય છે ને સાંભળીએ છીએ ને સમજીએ છીએ પણ મહિમા આવતો નથી, પણ આવે ક્યાંથી? મૂળમાં તો મોટી ખોટ એ છે કે સમજણના કાળમાં પણ તને સમજવામાં જે આત્માની રુચિ હોવી જોઈએ, આત્માની પ્રાપ્તિની રુચિ હોવી જોઈએ ને ભાવના હોવી જોઈએ એ વસ્તુ મૂળમાં નથી. એટલે અવિધિ એ પ્રયત્ન છે, વિધિપૂર્વક નો નથી પણ અવિધિ એ પ્રયત્ન છે. એ સાચી વિધિ નથી, ખોટી વિધિ છે. તો કાલે એ વિષય લીધો હતો, જિજ્ઞાસા અને કુતૂહલ કેવું કે બધેથી નિરસ થાય એવું. લોકોમાં પણ આ એક સંશોધન કરે છે, બહારના પદાર્થોમાં શોધ કરે છે ને આ સાયન્ટિસ્ટો, ધૂની થઈ જાય છે મારા, એવી ધૂનમાં એ સંશોધનમાં હોય છે, ખાવાનું પીવાનું કપડાનું નાવાનું ધોવાનું જગતના વ્યવહારનું કોઈ ભાન એને ન રહે, એની ધૂનમાં ને ધૂનમાં એ હાલતો હોય, હાલે તો એની ધૂનમાં. હવે બહારના પદાર્થમાં એને નહીં પ્રાપ્ત એવા પદાર્થોનું રિસર્ચ કરવું હોય તો એને જ્ઞાનમાં આ પરિસ્થિતિ ઊભી થાય ને બીજા પરિણમનમાં આ સ્થિતિ ઊભી થાય, તો અનંતકાળે નહીં પ્રાપ્ત થયેલા આત્માનું અંતર સંશોધન કરવું છે એને તો એકવાર આખા જગતને સમજણમાં